પછી એને ઠરે છે ત્યારે એ પાછા નયાતી થઈ જાય. એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશે જે જ્ઞાન નો વિષય કેવળ માત્ર અખંડ શુદ્ધાત્મ સ્વભાવ ઉપાદે પણે જે જ્ઞાન ના અંશમાં જણાય એ જ્ઞાન ના વ્યાપાર ને ભગવાન શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. હોવાથી નિરાવણ અને શુદ્ધ પારનામે કેવી સંજ્ઞા હોવા હું જાણું છું. જે આ શુદ્ધ દ્રવ્યાર્થિક નો વિષય શુદ્ધ આત્મા છે, જે તો બંધ મોક્ષ ના પરિણામ થી રહિત છે. રહિત થશે એમ નહીં, રહિત છે એમ લખ્યું છે. અનાદિ અનંત રહિત છે. મિથ્યાત્વ ના પરિણામ થી ભગવાન આત્મા ત્રણેય કાળ રહિત છે. એક સમય માત્ર પણ એ મિથ્યાત્વ રૂપે ભગવાન આત્મા થઈ શકતો નથી, થયો નથી, થવું અશક્ય છે. ભાઈ એ ચેતન જળ રૂપે ન થાય એમ છઠ્ઠી ગાથામાં આવ્યું. શુભાશુભ રૂપા થઈ શકે, શુભાશુભ એના સ્વભાવે ન થઈ શકે, જળ ન થાય ચેતન મટીને. એ તો બંધ મોક્ષ ના પરિણામ થી રહી છે. પરંતુ જે દસ્તાન રૂપ કમોદ માંથી ચોખ્ખો કાઢીને બતાવ્યો ને ફોતરા નું જ્ઞાન કરાવે છે. કમોદ માં ચોખ્ખો છે, એ ફોતરા ની આડ માં ચોખ્ખો પડ્યો છે. ચોખ્ખો નામે એનું ચોખ્ખો છે, નામે નું ચોખ્ખો સફેદ નિર્મળ સ્વભાવ ની આરે સંબંધ રાખતું નથી. હવે તો લાલ જ કાઢી નાખે ને મશીન માં, એકદમ ચોખા આપે છે. લાલ હોય તો એનો ભાવ ઓછો આવે. ભગવાન આત્મા ને એક વાર ચોખ્ખો જોડે મલિન નજો, ભાઈ મલિન નજો, વ્યવહાર નહીં તો મલિન છે ભાઈ. વ્યવહાર બાપુ અત્યારે થોડો ટાઈમ અંતરમૂળ જગન્ય વધારે વધારે 6 મહિના તું એને યાદ કરી માં છે. પર્યાયમાં મલિનતા છે એવા જીવ ને કહે છે ને. પર્યાયમાં કઈ મોક્ષ થયો નથી, પર્યાયમાં શુદ્ધ થયો નથી. પર્યાયમાં શુદ્ધ થયો હોય તો એવો ઉપદેશ કોણ આપે કે તું શુદ્ધ થા પર્યાય. પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં 10 પ્રકારના પ્રાણ છે બાપુ, નથી એમ નહીં, પણ મારામાં એ નથી. જ્યાં હું છું ત્યાં તે નથી, ને જ્યાં તે છે ત્યાં મારું અસ્તિત્વ નથી. એવું ભેદ જ્ઞાન એક વખત દ્રવ્ય ને પર્યાય ની હારે કરી લે, કમોદ માંથી ચોખો કાઢી લે. ચોખા કાઢ્યા પછી ચોખા જ રાખતે, દૂધપાક કરવો હોય કે ખીર કરવી હોય, ખીર માં જાજા ચોખા, દૂધપાક માં ઓછા ચોખા, પણ ચોખો કામ આવે, ફોતરું કામ આવે. પણ ફોતરા નો સંબંધ હતો ને હાવ ફેંકી દેવા, કઈ કિંમત ની. આ રાગ નું ફોતરું, ભાઈ રાગ ના ફોતરા ને તું છોડી દે, એમાં કઈ વાતમાં માલ નથી. એમાં જ્ઞાન નો કણ નથી, જાગૃતિ નો અંશ નથી, આનંદ નો એમાં અંશ નથી. પરંતુ જે 10 પ્રાણ નું જીવ હતો, આ શાસ્ત્ર નો ઉગાડ, 5 ઇન્દ્રી નો ઉગાડ, ભવ્યત ના ભવ્યત, તે પર્યાર્થિક ને આશ્રિત છે. એક તત્વ દ્રવ્યાશિત નહીં, દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે, અને બીજું વર્તમાન ટળતું સંયોગ રૂપ ઉત્પાદ વ્યય સંયોગ કયો. પંચાર્થી કાયમાં ઉત્પાદ વ્યય સંયોગ કયો, અને ધ્રુવ ને સ્વભાવ કયો, કે 10 પ્રકારના જે પ્રાણ છે એ પર્યાર્થિક નહીં આશ્રિત હોવાથી ત્રણેય કાળ જયારે જો ત્યારે પર્યાર્થિક નહીં નો વિષય બને. એક સમય માત્ર પણ દ્રવ્યાર્થિક નહીં નો વિષય બને નહીં. અને શુદ્ધ આત્મા ત્રણેય કાળ દ્રવ્યાર્થિક નહીં નો વિષય ને પર્યાર્થિક નહીં નો વિષય બની શકે નહીં. નિરાશ્રિત હોવાથી અશુદ્ધ પરિણામી ભાવ સંજ્ઞા છે. ઓમાં શુદ્ધ પરિણામી એવી સંજ્ઞા જાણવી અને આ અશુદ્ધ પરિણામી બે નૈથી સમજાવે છે, બીજો કોઈ ઉપાય નથી. નહી છે ને એક મુખ્ય ને ગૌણ કરી સમજાવે છે. નહી ના ધર્મ થી જીવને પ્રથમ અનુમાન આત્માનો જેવો સ્વભાવ છે એવો એને અનુમાનમાં દેશના લગતી સાંભળતા એને લાયકાત હોય તો એવો ખ્યાલમાં એને આવે છે પ્રથમ. અરે હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા છું ને, હા હા, મારામાં તો પ્રમત નહીં ને અપ્રમત નહીં. નવ તત્વોના ભેદો મારામાં નહીં, કેમ? ભગવાને નવ તત્વોના ભેદને પરદ્રવ્ય પરભાવ એ કયો છે. હા, એક વખત તું ભેદનું જ્ઞાન કરીને અભેદના જ્ઞાનનો તું ઉત્સાહ તો જગાય અને ભેદ જણાય પણ ભેદના જાણવામાં ઉત્સાહ તો તું નિવૃત્તિ કરી દે, લક્ષ તો પછી છૂટશે. પણ તું એને જાણવામાં આટલો બધો તને રંગ શું ચડી ગયો છે. ભેદને જાણતા જાણતા અનંતકાળ ગયો પણ આત્માનો અનુભવ થયો નહીં. હવે તો પાછો ફર્ક, ભેદ જણાય તો જણાઈ જાય પણ એમાં એટલી બધી અધિકતા શું તને આવી જાય છે. અને અભેદને જાણવાનો તું પ્રેમ તો એક વખત ચડાય તો તને અભેદની સન્મુખતા થશે, નિર્ણય થશે ને અનુભવ પણ આવશે ત્યારે ભેદનું જ્ઞાન રહેશે થશે. હા, ગભરાવાની કઈ જરૂર નથી. હા હા, એનું શું થશે? અમારું પર્યાયનું પર્યાયની ક્રિયા પલટી જશે, મિથ્યાત્મની જગ્યાએ સમ્યક દર્શનની ક્રિયા પ્રગટ થશે, ક્રિયા પલટશે. શુદ્ધ આત્માના આશરે ક્રિયા રહેશે પણ પલટીને થશે ક્રિયા નવી. અશુદ્ધ પર્યાય જશે ને શુદ્ધ પર્યાય પ્રગટ થશે. દ્રવ્યને આશરે અશુદ્ધ પારિણામિક સંજ્ઞામાં છે આ દસ પ્રકારના પ્રાણ. પ્રશ્ન હવે માંથી પ્રશ્ન આવે છે કે અશુદ્ધ કેમ? આ દસ પ્રકારના પ્રાણ છે શાસ્ત્ર ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, દેવગુરુ શાસ્ત્ર ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, એ અશુદ્ધ કેમ છે એવો પ્રશ્ન છે. પાંચ પ્રકારના જ્ઞાન નો ઉગાડ છે ને મન બળ વચન બંને કાય બળ શ્વાસોશ્વાસ ને આવ્યું એ પ્રકારે પર્યાય ના ધર્મો છે ખરા, પણ એને અશુદ્ધ કેમ કર્યું? ભાઈ સામળ અશુદ્ધ કહેવાનો આશય છે એનો ઉત્તર આપે છે આચાર્ય ભગવાન. ઉત્તર, સંસારીઓને શુદ્ધ નહીં થી એનો અભાવ છે. શું કહ્યું? હા હા, સંસારી જીવ દસ પ્રકારના પ્રાણ પર્યાયમાં જયારે છે ત્યારે શુદ્ધ નહીં થી જોવામાં આવે તો શુદ્ધ આત્મ તત્વમાં એનો અભાવ છે. દ્રવ્ય સામાન્યમાં વિશેષ એની પર્યાયો દસ પ્રકારના પ્રાણની થાય છે એનો શુદ્ધ આત્માના સ્વભાવમાં અભાવ હોવાથી શુદ્ધ નૈથી, શુદ્ધ નૈથી લગાડી વા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહ્યું તો અહીંયા શુદ્ધ નૈથી એનો અભાવ છે. પણ સદભાવ છે કે નહીં પર્યાયમાં? પર્યાયમાં સદભાવ છે એ તારે હજી શીખવાનું છે બાકી, એ તો તને અનુભવ છે પર્યાયમાં સદભાવ છે. પણ દ્રવ્યમાં અભાવ છે એ વાત તે સાંભળી નથી, એ વાત મારે તને કહેવી છે. પર્યાયમાં સદભાવ છે એ હજી શીખવું બાકી છે કે રાગ થાય છે, દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, શીખવું બાકી છે છે પર્યાયમાં કોણ ના પાડે છે? પણ શુદ્ધ જીવ તત્વ સામાન્ય જે ઉપાધિ તત્વ છે જે આશ્રયભૂત તત્વ છે આ જેની અભિમુખ થતા જીવને ધર્મ દશા પ્રગટ થાય ને અધર્મ દશા જાય એવા આત્માની વાત એક વખત તું પ્રેમથી સાંભળ. તારા વ્યવહારના પક્ષને એક વખત, વ્યવહારના પક્ષને એક વખત તું જરા થોડો ટાઈમ શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજવાનો કાળ છે એટલો કાળ કો તું એને આગળ ન કર. એને પાછળ રાખ એક વખત અને શુદ્ધ આત્માને આગળ કરીને જોતો ખરો. તારા સવિકલ્પ જ્ઞાન ને પણ નિર્વિકલ્પ તત્વ તરફ અનુમાનમાં માનસિક જ્ઞાનમાં તો વાળીને લે. કે છે કે સંસારીઓને, બધા સંસારી જીવ ની વાત ચાલે, ભવ્યો કે અભવ્ય સંસારી જીવ માત્ર, એને શુદ્ધ નહીં થી જોવામાં આવે તો, એટલે કે જ્ઞાન ના અંશ ને ત્રિકાળ સામાન્ય તરફ વાળીને જોવામાં આવે તો, અનુભવ કરીને જોવામાં આવે તો, હા પ્રત્યક્ષ અનુભવ કરીને જોવામાં આવે તો નથી. ત્રણ લેશે ને હમણાં, ત્રણે નથી, ત્રણે લઉં છું, હા ત્રણે ત્રણ ની વાત છે. સંસારીઓને શુદ્ધ નહીં થી, દસ પ્રાણરૂપ જીવતોનો એક, ભવ્યત્વ બે અને અભવ્યત્વ ત્રણ, એ ત્રણ નો અભાવ હોવાથી, અભાવ થવાથી નથી, અભાવ થતો નથી, અભાવ સ્વભાવે એ તત્વ રહેલું છે. દસ પ્રકારના પ્રાણ જે છે પર્યાયમાં વર્તમાન, તેનો શુદ્ધ નહીં થી જોવામાં આવે. શુદ્ધ નહીં એટલે જે જ્ઞાન નો વિષય માત્ર ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા, અરે એક વખત પર્યાર્થિક નહીં ની આંખ સર્વથા બંધ કર, ચક્ષુ એક વખત બંધ કર, અને એકલા દ્રવ્યાર્થિક નહીં ની ચક્ષુ થી આંખ ઉગાડીને ભગવાન આત્મા ને એક વખત જો, તો એને જોતા એમાં દસ પ્રકારના પ્રાણ ભવ્ય ને અભવ્ય, ભવ્ય એટલે સમ્યક દર્શન મોક્ષ જવાની પર્યાયની લાયકાત તેને ભવ્ય તો કે, અને થોડા જીવ એવા છે કે જેનો મોક્ષ થાય નહીં, યોગ્યતા પર્યાયમાં નથી, તેને તે પર્યાય અપેક્ષિત ભાવને અભવ્ય કહેવામાં આવે છે. એ કોઈ ત્રિકાળી ગુણ નથી, પર્યાયની યોગ્યતા છે. મગ ચડે કેટલા મોટા ભાગના, થોડા મગ ન ચડે, ચડે એને ભવ્ય કહેવાય, ન ચડે એને અભવ્ય કહેવાય. પણ અભવ્ય જીવ તો બહુ થોડા હો, ગોતવા જાવ તો મળે નહી. રાજકોટ માં તમે 5 લાખ ની વસ્તી માં ગોતવા જાવ તો ગોતા ન મળે, થોડા બહુ થોડા થોડા થોડા, એ વાત તો જવા દો. જેને શુદ્ધ આત્માની વાર્તાનો પ્રેમ પણ જાગ્યો, જીતની પ્રસન્નતાથી સાંભળે છે વાત, એ ભાવિ નિર્વાણ ભાજનમ, એ ભવ્ય આત્મા છે. એ વિષય જુદો, અત્યારે તો આ જે પર્યાર્થિક નહીં નો વિષય છે, તે શુદ્ધ નહીં ના વિષયમાં એનો અભાવ છે. એમ નહીં હોવાથી ઈચ્છિત સિદ્ધ કરવું છે ને, આત્મામાં આ નથી. પર્યાર્થિક નહીં થી પર્યાયો છે, દસ પ્રાણ ભવ્ય ને અભવ્ય છે, અશુદ્ધ પારણાની પર્યાર્થિક નહીં આપે, પણ શુદ્ધ નહીં થી એક વાર જો ને, હજી જ્યાં શુદ્ધ નહીં ની વાત આવે ના આવે એના વિચારમાં લક્ષમાં લઈએ ન લઈએ, ત્યાં તો એનો વિચાર થઈ જાય, કે આ તો છે ને નથી, આ છે નથી, છે નથી, છે નથી. એક ભાઈ મુંબઈમાં લોખંડ ની બજારમાં નવા કઈ માલ લેવા જાય ને વોરાજી ની દુકાને, ત્યાં પૂછે કે ભાઈ આ માલ છે, તો કે છે નથી. ત્યારે એ ભાઈએ મને વાત કરી અને કે હું પેલો નવો હોવો, અને કે છે નથી, હું કઈ સમજ્યું નહીં, આ છે નથી શું, કાં કયો કે છે અને કાં કયો કે નથી. છે નથી એમ મારી પાસે નથી એમ આ છે નથી ની રમત છે. દસ પ્રકારના પ્રાણ પણ મારા સ્વભાવમાં એ નથી. આ શાદવાદ ની રમત, શાદવાદ ની રમત છે, અટપટી છે, ધાર તલવાર ની દોહેલી, નિર્વરતણી દોહેલી દોહેલી સોયલી. જો ફેરવતા આવડે તો કામ થાય, રે નહીતર માથું કપાઈ જાય. આ નહી ચક્ર છે, નહી ચક્ર છે, પણ ગુરુ ગમે બધું સમજી શકાય એવું છે. શુદ્ધ નહીથી, ઓહો હો શબ્દ આવ્યો છે, શુદ્ધ નહીથી. આ નહીથી તે આત્માને જોયો નથી. આ ઇન્દ્રિય જ્ઞાન થી આત્માને જોયો, પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અંતર્સન્મુખ થઈ અને અતિન્દ્રિય જ્ઞાન વડે ભગવાન આત્માને અનુભવમાં લીધો નથી. એને અનુભવમાં લે, અને અનુભવમાં આવવા પહેલા જે સંતો કહે છે ને, સર્વજ્ઞ ભગવાને તારું સ્વરૂપ જોયું છે કે આત્મા ત્રણેકા અશુદ્ધ હોય, આત્મા અશુદ્ધ ન હોય, આત્મા અશુદ્ધ હોય. આત્મા ની અશુદ્ધિ દેખીને વ્યવહાર નહીં, છળ કરે છે કે આત્મા અશુદ્ધ છે. વાત વ્યવહાર નહીં, 100% ખોટી છે, 1% સાચી નથી. જીવ તત્વ ત્રણેકા અશુદ્ધ છે. આત્મા અશુદ્ધ હોય તો થોડો ટાઈમ, એ પણ લાંબો ટાઈમ એનું જીવન નથી. આત્મા પાણી ઊંઘ થાય કેટલો ટાઈમ દે, થોડો ટાઈમ પછી ફરી જાય. આત્માના પર્યાય સ્વભાવથી જુઓ તો પણ પર્યાય સ્વભાવ પણ મોક્ષ થવાનો હોય છે. એનો ભંગરીએ કાયમ એવો પર્યાય સ્વભાવ પણ હોતો નથી. કેમ કે અનાદિ શાંત છે તત્વ, આશ્રવ બંધ તત્વ અનાદિ શાંત છે, અને મોક્ષ તત્વ સાદી અનંતાંત અનંતરી કાવ્ય પર્યાય મોક્ષ ની. એનો અભાવ થઈને ફ્રીજી અશુદ્ધ થાય છે. એક વખત દ્રવ્ય સ્વભાવ નું તો જોતો કરો, એ દ્રવ્ય સ્વભાવ ને જોતા પર્યાય પર્યાય નો અલ્પ કાળ માં મોક્ષ થાય છે એમ નહી જ્ઞાન વાળે દ્રવ્ય નિક્ષેપ થી વર્તમાન જણાય જાય છે. એક વિષય એવો આવ્યો તો રાજકોટ માં ગુરુદેવ ફરમાયું કે અરે સાધક ને અનુભવ ના કાળમાં તો કોઈ વખતે જાણે એમ થાય કે કેવળ જ્ઞાન પ્રગટ થઈ. ત્યારે પ્રશ્ન થયો રાત્રિ ચર્ચામાં, ભાઈ પ્રશ્ન કર્યો કે એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને કે ના જ્ઞાન અપેક્ષાએ કહું. એક વિષય નાગસેન આચાર્ય છે, એનું તત્વાનું શાસન છે શાસ્ત્ર, એની અંદર આ વિષય આવ્યો છે. પોતે નિર્વિકલ ધ્યાનમાંથી બહાર આવીને શિષ્યને કહે છે અમને તો આજે કેવળ જ્ઞાન ના દર્શન થયા. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે પોતે ને પોતે કે પ્રભુ આ અત્યારે તો પંચમ કાળ છે, અત્યારે આ કેવળ જ્ઞાન તો હોય નહીં, વિચ્છેદ ગયો છે કેવળ જ્ઞાન નો. તો તારી વાત સાચી છે, તારી વાત સાચી છે, પણ એક માર્મિક વાત તમે હું કહું છું સાંભળ. જે પુરુષને આત્માનો અનુભવ થઈ ગયો એની પાસે એક નય જ્ઞાન છે અને નયનો વિષય નિક્ષેપ છે. એ નિક્ષેપના ચાર ભેદમાં એક દ્રવ્ય નિક્ષેપ છે. એ પોતાના પોતાનો આત્મા પણ એક દ્રવ્ય છે. એને ભાવિ પર્યાય ને વર્તમાનમાં એ લઈ જાણે એને દ્રવ્ય નિક્ષેપ થી જાણ્યું કહેવામાં આવે છે. એક એ છે કે આ વાત જૂઠમૂઠ નથી, આ કઈ મૃગજળ જેવી વાત અમે કરતા નથી. પરોક્ષ એના જ્ઞાન ની નિર્મળતા ની પરોક્ષ ની તાકાત, સમ્ય જ્ઞાન ની તાકાત ની કોઈ વાત અપૂર્વ છે. એ વાત ગુરુદેવ અહીંયા કરી હતી. એમ એક વખત તું દ્રવ્ય સ્વભાવ ને જો તો તને મોક્ષ ના દર્શન થઈ જશે. કેમ કે દ્રવ્યમાં મોક્ષ ની પર્યાય શક્તિ રૂપે છે. એ જે દ્રવ્ય નિક્ષેપે દ્રવ્ય ને જોયે તે ભાવિ પર્યાય વર્તમાનમાં એને જણાઈ જાય છે. આ બિન નું ભવી ને તો કઈ હજમ થાય એવી વાત નથી. કે છે કે એક વખત શુદ્ધ નહીંથી આત્માને જો કે મારામાં તો પ્રકારના પ્રાણ નો અભાવ છે, ભવ્ય નો અભાવ ને અભવ્ય નો તો મારામાં છે જ નહીં. એક વાત કરી, સંસારીઓને શુદ્ધ નૈતિક અભાવ છે, અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, અભાવ હોવાથી છે નહીં, વસ્તુના સ્વભાવમાં નથી. અનંત ગુણાત્મક વસ્તુ છે, પરિપૂર્ણ છે, અંતર અખંડાનંદ પરમાત્મા બિરાજમાન છે, એમાં આ 10 પ્રકારના પ્રાણ ભવ્ય અને અભવ્ય એનો અભાવ છે. અને સિદ્ધોને તો હવે સિદ્ધની વાત કરે છે, શુદ્ધ નહીંથી બધા સંસારીઓના અભાવ એમાં શુદ્ધ નહીં લાગુ પાયો. અને સિદ્ધો પરમાત્મા જે થયા એને તો સર્વથા શુદ્ધ નહીંથી પણ એનામાં નથી, અને વ્યવહાર નહીંથી, પર્યાસિક નહીંથી જો તો પણ એમાં 10 પ્રકારના પ્રાણની ભવ્ય અભવ્ય ભાવ નથી. આ કોઈ અપેક્ષાએ નથી, 10 પ્રકારના પ્રાણ કોઈ અપેક્ષાએ નથી, ભવ્ય તો ભાવ નથી. કેમ કે ભવ્ય ભાવનો ફળ આવી ગયો, પરિપૂર્ણ તૃપ્તિકૃત થઈ ગયા, પછી મોક્ષ થવા યોગ્ય છે આ જીવ એમ રહેતું નથી, થઈ ગયો મોક્ષ પછી થવા યોગ્ય લાગુ પડતું નથી, માટે ભવ્ય ભાવનો અભાવ છે. સર્વથા તત્પ્રારૂપ જીવત્વનો ભવ્યત્વનો અભાવ હોવાથી સર્વથા હો સિદ્ધને સર્વથા નથી, અને સંસારીઓને શુદ્ધ નૈતિ નથી. શુદ્ધ નૈતિ નથી એનો અર્થ જ્ઞાન નો વિષય રહી ગયો, પર્યાસિક નહીં. પર્યાયમાં જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી એની પર્યાયમાં એ દશા હોય છે. આગળ તે ત્રણમાં હવે આ સમ્યક દર્શન થાય છે. કોને સમ્યક દર્શન થાય છે કે ઉપરનો વિષય જે લક્ષમાં લે છે એને. અત્યાર સુધી જે ચાલ્યું કે ભગવાન આત્મા કરતા ને અભોગતા છે, જેમ ચક્ષુ કેવળ જાણે છે પણ કરતું ને ભગવતું નથી, ચક્ષુ આંખ એમ ભગવાન આત્મા ત્રણેય કાળ કર્તૃત્વ ને ભોગતૃત્વ ભાવથી શૂન્ય છે, અભાવ છે. બંધને કરતો નથી ને મોક્ષ ને કરતો નથી, બંધના કારણે કરતો નથી ને મોક્ષના કારણે પણ કરતો નથી, માત્ર જાણે છે. જાણવું 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 જાણવું, હા હા હા, ક્રિયા થાય એને જાણે પણ ક્રિયાને કરે નહીં. અજબ ગજબની વાત છે, પરની ક્રિયાનો તો કરનાર છે જ નહીં, પણ અંતરમાં સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામની ક્રિયા થાય છે એમ જણાય છે. પણ સાધક કહે છે કે હું એક ક્રિયાનો કરનારો છું એમ નિશ્ચય નહીં, જોવામાં આવે તો એમ જાણવામાં આવતો નથી. તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારણામિકને તો જે લાયકા જેમ મગજ પાણી અને અગ્નિનો યોગ આવે નિમિત્ત ને એની ઉપાદાન યોગ્યતા એવો કોઈ વેર થાય ત્યારે મગનો દાણો ચડે છે. એમ જયારે જીવને પોતાની યોગ્યતા પાકે છે અને શ્રી ગુરુનો યોગ થાય છે, વાણી કાન ઉપર શુદ્ધાત્માનો ઉપદેશ આવે છે, શુદ્ધ નહીં નો ઉપદેશ આવે છે કાન ઉપર. શુદ્ધાત્માની વાત શ્રવણમાં આવે છે, શ્રવણમાં પ્રેમપૂર્વક સાંભળે છે આત્માની વાત, ત્યારે એ ભવ્ય પ્રાણીને સમ્યક દર્શન થાય છે. ત્યારે શું થાય છે એનો બધો આમાં વિસ્તાર છે. ભવ્યત્વ લક્ષણ પારણામિકને તો યથા સંભવ સમ્યક્ત્વ આદિ જીવ ગુણોનું ઘાતક, યથા સંભવ સર્વ ગુણોસ્તે સમ્યક્ત, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સુખ ઇત્યાદિ જેટલા જેટલા ગુણો છે યથા સંભવ એને એ ગુણોનો ઘાતક એક દેશ ઘાતી ને એક સ્થળ ઘાતી કર્મની પ્રકૃતિ નિમિત્ત રૂપે ભગવાને જોઈ છે. જેમ કે દર્શન મોહનો ઉદય હોય તો મિચ્છા તો છે, કેમ કે સ્થળ ઘાતી પ્રકૃતિ છે, પણ એના તન ટુકડા થઈને એક મૂળ પ્રકૃતિ અંદરમાં ઉભી થાય, અંદરમાં ત્રણ ટુકડામાંથી સમ્યક મો તો એમાં સૂક્ષ્મ સમ્યક પ્રસંગ પ્રગટ થાય, જલમલ અઢાર દોષ રહી જાય, પણ એ દેશ ઘાતી પ્રકૃતિ નિમિત્ત રૂપે છે, એમાં સમ્યક નો ઘાત ન થાય. એમ કેવળ જ્ઞાનાવરણ કર્મ ઉદય તો કેવળ જ્ઞાન ન થાય, પણ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનાવરણ કર્મ જે અઘાતી છે એનો ઉદય હોય તો પણ એને સૂક્ષ્મ જ્ઞાન થોડો ઉઘાડ રહે. એમ દેશ ઘાતી અને સર્વ ઘાતી ઘાતી કર્મ ની આરે અનુજીવી ગુણ ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ત્યાં સુધી હોય છે, ત્યાં સુધી હોય છે, સર્વથા હોતો નથી. એવા નામ વાળું મોહાદિ કર્મ સામાન, મોહાદિ કર્મ, મોહ આદિ કર્મ લીધું ને, કર્ષણ મોહ ચારિત્ર મોહ નાનાવરણ આદિ, જે ઉપર માં કહ્યું નિમિત્ત પણ ઘાતક, પર્યાય ને પર્યાય ને ઘાતક, જીવ ગુણો નો ઘાતક એટલે ગુણ ને ઘાતે, પર્યાય ને એને ગુણ કહેવામાં આવે, પર્યાય ને ગુણ કહેવામાં આવે. તો મોહાદિ કર્મ સામાન પર્યાર્થિક ને ઢાંકે છે, વ્યવહાર ને ઢાંકે છે. આ જો તો ખરા ખૂબી તો કેવી, કે ચંદ્ર માં પર્યાય માં જયારે એને સમ્યક દર્શન નથી ને મિથ્યા દર્શન છે, ત્યારે પણ દર્શન મોહ કર્મ નો જે ઉદય છે એ એને વ્યવહાર ને ઢાંકે છે. આ કેમ કે નિમિત્ત ના સંગમાં પરિણતિ ગઈ છે ને સમ્યક દર્શન પ્રગટ ઉત્પન્ન થતું નથી, જયારે નિમિત્ત નૈમિતિક સંબંધ ની મુક્તતાથી જોવામાં આવે તો જે પર્યાય થી જળ કર્મ ભિન્ન છે, છતાં પણ નિમિત્ત ની સાપેક્ષતાથી એને પર્યાર્થિક ને ઢાંકે છે એમ કહેવામાં આવ્યું. કેમ કે બે તત્વો તો ભિન્ન ભિન્ન છે, એક તત્વ બીજા તત્વ ને ઢાંકે એમ કેવું તે વ્યવહાર છે. શું કહ્યું? આત્માના પરિણામ ને એ તો ક્ષણિક ઉપાદાન છે, પર્યાય છે, એ તો જીવની પર્યાય છે, ભલે અશુદ્ધ ઉપાદાન હોય પણ જીવની પર્યાય. અને સામે એ જળ કર્મ મોહાદી દર્શન મોહ નો ઉદય છે, દર્શન મોહ નો ઉદય ની સત્તા ભિન્ન છે. અને અહીંયા મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વ ની પર્યાય ભિન્ન છે, એ આત્મા ની સત્તા તરફ છે પર્યાય, અને કર્મ નિમિત્ત તરફ છે એ તો જળ ભિન્ન છે. બે વચ્ચે તો અત્યંત અભાવ છે, તેથી કરતા કર્મ સંબંધ નો અભાવ છે. પણ એક સમય માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે, સ્વભાવ ને ભૂલે છે ત્યારે એને, ત્યારે એ નિમિત્ત રૂપ જે કર્મ છે એ એને ઢાંકે છે, વ્યવહાર ને કહેવામાં આવે છે એમ કહ્યું, એમ જાણવું. એ કઈ કર્મ નો રજકણ કઈ આત્માની પર્યાયમાં આવીને એને ઘાત કરે ને ઢાંકે એમ નહીં, એની યોગ્યતાથી એ પર્યાય પ્રગટ નથી થતી સમ્યક દર્શન ની, અને મિથ્યાત્વ આદિ ની પર્યાય પ્રગટ થાય છે, ત્યારે તે વિભાવ ભાવ સ્વાશ્રિત ન હોય પણ પરાશ્રિત હોય માટે એક કર્મ નિમિત્ત. બે વચ્ચે તો અત્યંત અભાવ છે, તેથી કરતા કર્મ સંબંધ નો અભાવ છે. પણ એક સમય માટે નિમિત્ત નૈમિત એક સંબંધ ઉભો થાય કે સ્વભાવ ને ભૂલે છે ત્યારે એને, ત્યારે એ નિમિત્ત રૂપ જે કર્મ છે એ એને ઢાંકે છે, વ્યવહાર ને કહેવામાં આવે છે એમ કહ્યું, એમ જાણવું. એ કઈ કર્મ નો રજકણ કઈ આત્માની પર્યાયમાં આવીને એને ઘાત કરે ને ઢાંકે એમ નહીં, એની યોગ્યતાથી એ પર્યાય પ્રગટ નથી થતી સમ્યક દર્શન ની, અને મિથ્યાત્વ આદિ ની પર્યાય પ્રગટ થાય છે, ત્યારે તે વિભાવ ભાવ સ્વાશ્રિત ન હોય પણ પરાશ્રિત હોય માટે એક કર્મ નિમિત્તપણે ભગવાને જોયું છે એમ તો જાણજે. કર્મ કઈ કરે છે એમ ન જાણજે, કર્મ ની સત્તા છે એમ જાણજે. અને સત્તા નું લક્ષ નથી કરતો, પરિણતિ ને પરનું લક્ષ કરે છે, ત્યારે કર્મ ના ઉદય ને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. નિમિત્ત છે, ક્ષણિક ઉપાદાન પણ છે, શિકાર ઉપાદાન પણ છે, પણ છે એમાંથી શું કાઢવાનું છે, છે એમાંથી શું કાઢવાનું છે અંદરમાં, આ શું મંતર છે, આ બધું છે, આ બધું છે. આઠ કર્મ ના કર્મ છે કે આભાઈ છે, રાગ છે કે પરિયમાં છે, જ્ઞાન નો ઉગાડ છે કે છે, શુદ્ધાત્મા છે કે છે, છેમાંથી છું કાઢ, એ છો મંત્ર થઈ જાય છે. આ હા છો મંત્ર છે, વેદ જ્ઞાન નો મંત્ર છો મંત્ર છે. એ મિથ્યાત્વ છૂટી જશે તારું ભાઈ, મિથ્યાત્વ રહે છે, છું માં આવી જા, છેમાંથી છો કાઢ, છેમાંથી. નવ તત્વ છે, નવ તત્વ નથી એમ નહીં, છેમાંથી છો કાઢી લે, છેમાંથી હું છું, હું છું છું ને કાઢ. અંદર છાંટી ને અંદર માંથી શુદ્ધ નહીં દ્વારા શુદ્ધ આત્માને જુદો પાડી દે. ચોખા ને જુદો પાડ, જે નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, પણ એને તું શુદ્ધ નહીંથી બહાર કાઢ. એ નામ વાળા મહાદી કર્મ સામાન્ય પર્યાથી ત્યાં જયારે કાળાદી લબ્ધિ ના હશે. કાળ લબ્ધિ ની મુખ્યતા વાત કરે છે, પણ પાંચે પ્રકારનો એમાં એક સાથે કાળ આદિ છે ને. કોઈ વખતે કાળ ની મુખ્યતા થી વાત કરે, કોઈ વખતે પુરુષાર્થ ની મુખ્યતા થી વાત કરે, કોઈ વખતે કર્મ ના અભાવ ની મુખ્યતા થી વાત કરે, કોઈ વખતે હોનાર ની મુખ્યતા વાત કરે, પણ એક જ્યાં હોય ત્યાં પાંચ હોય. સ્વભાવ સ્વભાવ સમગ્ર પુરુષાર્થ બે, અને પુરુષાર્થ જયારે કરે છે ત્યારે એની પર્યાય નો સકાળ પાયકો તેને કાળ લબ્ધિ કહેવામાં આવે, અને બહારના વ્યવહાર કાળ ને નિમિત્ત કહેવામાં આવે. એ વખતે દર્શન મોહનો અભાવ થાય છે, એને કર્મનો અભાવ કહેવામાં આવે, અને એ વખતે એની હોનાર હતીને થયું. એમ પાંચે સમમાં એક સમયમાં સ્વભાવની સર્વ પુરુષાર્થ થતા એ જીવને આવે છે. એટલે કાળ લબ્ધિ ઉપર ની રાજ્યા કરે તો એને પ્રમાદ આવી જાય છે કે જયારે કાળ હશે પાયકો હશે ક્રમબદ્ધ પર્યાય નો, ત્યારે સમય તો શું થશે. એની નજર એક તો પરકાળ ઉપર ગઈ, બીજી ભૂલી થઈ કે એની નજર પર્યાય ઉપર ગઈ. એની નજર ત્રિકાળી દ્રવ્ય ઉપર આવતી નથી, ત્રિકાળી દ્રવ્ય પણ સકાળ રૂપે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જે 252 કળશ માં કહ્યું છે એમાં કાળ ની વાત કરે છે. ભગવાન આત્મા વર્તમાન 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 છે, જેને કિશોરભાઈ આપણે વાત થઈ હતી સોનગઢ માં, યાદ છે ને. તું પર્યાયના સકાળ ઉપર તારી નજર કેમ જાય છે, અને વ્યવહાર કાળ ઉપર કેમ નજર જાય છે? કે આવતીકાલે થશે એ વ્યવહાર કાળ, વર્તમાન પર્યાય થવાની હશે ત્યારે થશે એ ક્ષણિક પર્યાયના કાળ ઉપર તું નજર છોડી દે, અને ત્રિકાળ સકાળ ઉપર નજર કર તો ક્ષણિક પર્યાય નો સકાળ તારો પાકી ગયો. જા ત્રિકાળ સકાળ અને ક્ષણિક સકાળ, એ ત્રિકાળ સકાળ નું ભગવાન આત્મા ધ્રુવ પરમાત્મા બિરાજમાન જયશ્રીભાઈ. આ ધ્રુવ પરમાત્મા એ સકાળ રૂપે છે. વર્તમાન તારો કાળો જે ધ્રુવ સ્વભાવ છે, ચિત્ત ઘન પરમાત્મા ચિદાનંદ આત્મા છે, એ ત્રિકાળ સકાળ રૂપે બિરાજમાન મૂર્તિ છે. એ ત્રિકાળ સકાળ નું પર્યાય અવલંબન લેતા એ પર્યાય નો સકાળ પાકીને સમય પ્રગટ થઈ ગયા. પણ જ્યાં કાળ ની વાત આવે ત્યાં કાં તો પર્યાય ઉપર આવે વિચારેલો, અને કાં ઓલો કાળ દ્રવ્ય બહાર નો કે સોમવારે સમય દર્શન થશે આજે નહીં થાય કાળ પાકે છે. અભાવ છે એવી દ્રષ્ટિ પડતા કાળ એનો પર્યાય નો પાકી ને સમય દર્શન થઈ જાય. સર્વજ્ઞ ભગવાને કહ્યું કે જયારે એનો કાળ અર્ધપુતકલ પરાવર્તન ની આવે અંદર માં કાળ માં મર્યાદામાં, ત્યારે જે સમ્યક પસંદ થવાની યોગ છે. એ તો એક જાણવાનો વિષય છે, એ તો એક બાર ની સ્થિતિ નું જ્ઞાન કરાયું. અંદર માં પર્યાય નો સકાળ ઉપર નજર છોડી દે. ક્ષણિક સકાળ ને ભૂલ અને ત્રિકાળ સકાળ ને લક્ષ્મણ લે. ધ્રુવ ત્રિકાળ સકાળ છે, પર્યાય ક્ષણિક સકાળ છે. અને એક વખત તો પર્યાય ને દોડ કરીને દ્રવ્ય સામાન્ય તરફ વળી જા ભાઈ, તારું કામ થશે. બધા આનંદ જ્ઞાનીઓનો એક મત છે. તો આવા તારા સ્વભાવની રુચિ કર તો ઉપયોગ અંદર માં તને સેજે અંદર માં આવી જશે. સર્વજ્ઞ ભગવાને, અરે જેને દ્રવ્ય સ્વભાવ નજર માં આવ્યો એને પોતાના સકાળ નું જ્ઞાન થઈ ગયું અને પરકાળ નું પણ જ્ઞાન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ વંતને જ્ઞાન બધું સમ્યક હોય છે. એક એ છે કે જયારે કાળ લપી ના આવશે, પાંચે સંભાળ ભેગા લેવા, એકલા કાળ પર્યાય ની વાત કાળ આદિ છે ને, કોઈ વખતે કોઈ ની મુખ્યતા, કોઈ વખતે કોઈ શબ્દ ની મુખ્યતા હોય છે, એક સાથે પાંચ હોય છે. સ્વભાવ સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ, એ પર્યાય પ્રગટ થઈ છે એનો સ્વભાવ, એ વખતે દર્શન નો આદિ નો ઉક્ષમ આદિ ભાવ, એ કર્મ નો અભાવ, અને એ વખતે હોનાર થવાની હતી એ થયું, તે પાંચે પ્રકાર એને એક સમયમાં સ્વભાવ ની સન્મુખ થતા સમ્યક પ્રકારે પ્રગટ થાય છે. પુરુષાર્થ ની બુદ્ધિ થી કઈ હાથમાં આવતું નથી, કેમ કે આત્મા કરતા છે, એની દ્રષ્ટિ પર્યાય ને કરું એ પુરુષાર્થ ઉદો છે, સહજ સાધ્ય છે. કરું 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 પર્યાય ને લાવું લાવું, જે પર્યાય નથી એની ભાવના ભાવે, અને જે પર્યાય નો પિતા છે એની ભાવના ભાવતો નથી. ધ્રુવની ભાવના ભાવને એ આગળ આવશે કે જ્ઞાનીઓ પણ આ અખંડ ની ભાવના ભાવે છે, ખંડ જ્ઞાન ને ભાવતા. જે જ્ઞાનીઓ ભાવે છે એને તું ભાવ, જે જ્ઞાનીઓ ભાવે છે એને તું ભાવી લે ને એક વાર. ક્ષમા કરજો મને, પણ બહુ બહુ લવાજું પડશે. માફ કરજો મને, મને માફ કરજો. વિષય ગંભીર અલૌકિક છે, ધારા એક પ્રકારે ચાલે છે. એક વખત ભગવાન આત્માને તું અંદરમાં નિહાળ નિહાળ રે, નિહાળ નિહાળ થઈ જઈશ. કે જયારે કાળાથી લબ્ધિના વશે આ સ્વભાવ સન્મુખ નો જયારે આત્મા પુરુષાર્થ કરે છે ત્યારે એને શું થાય છે? ભવ્ય તો શક્તિ ની વ્યક્તિ થાય છે. ભવ્યત્વ શક્તિ એટલે કે પર્યાયમાં સમ્યક દર્શન થવાની એની યોગ્યતા હતી જ, પ્રથમથી જ હતી જ. પણ એ જે સમ્યક દર્શન થવાની પર્યાય અપેક્ષિત લાયકાત હતી તે વ્યક્ત નહોતી થતી. એ વ્યક્ત ક્યારે થાય છે એની વાત આમાં કરે છે. મન ચડવાને યોગ તો હતા, મન ચડવાને યોગ તો હતા, પણ એની પોતાની યોગ્યતાથી જયારે ચડે છે ત્યારે એને પર્યાયને અનુરૂપ કહેવામાં આવે છે, અને અગ્નિ આદિ પાણી આદિ ને અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તથી થતું નથી, થાય છે ઉપાદાનથી. એમ વર્તમાનમાં એ જીવ ભવિ પ્રાણી છે. ભવિ એટલે અલ્પકાળમાં એનો મોક્ષ થવાનો, થવાનો ને થવાનો. લાંબા કાળે મોક્ષ થાય તો પણ ભવી, ને ટૂંકા કાળમાં મોક્ષ થાય તો પણ ભવી. મોક્ષ થવાને જે યોગ છે એને ભવિ પ્રાણી કહેવામાં. એ જીવનો હવે સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો, ત્યારે શું થાય છે અને એ જીવ શું કરે છે? જેને સમ્યક દર્શન થવાનો કાળ પાકે છે એ જીવ શું કરતો હશે? એ વાત સુંદર રીતે, અદભુત ચમત્કારિક રીતે વર્ણન કરે છે કે ભવ્યત્વ શક્તિની જયારે વ્યક્તિ થાય છે, યોગ્યતા તો હતી પણ પ્રગટતા નહોતી, પર્યાયમાં સમ્યક દર્શન થવાની સમય 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 યોગ્યતા ચાલુ હતી. પર્યાય નિત્યાત્વ અવસ્થા છે ત્યારે પણ સમ્યક દર્શન થવાને એની પર્યાયની યોગ્યતા તો મિથ્યાત્વના કાળે ભવિ પ્રાણીને ચાલુ રહે છે. પ ભલે પર્યાયમાં વિખ્યાતો હો, પણ અત્યારે ભગવાન સરગ્ન ભગવાને કેટલા જીવો ભવ્ય એવા જોયા છે કે આની પર્યાયમાં વર્તમાનમાં વિખ્યાતો ભલે હો, પણ એ ભવિ છે. ભવિ એટલે સમ્યક દર્શન પ્રગટ થવાની એની ભવ્યત્વ શક્તિની યોગ્યતા ચાલુ શક્તિ રૂપે રહેલી છે. એ જયારે શુદ્ધાત્માને સન્મુખ થાય છે તો ભવ્યત્વ શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ જાય છે. પછી ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે, પ્રગટતા થાય છે, એની પ્રગટતા થાય છે. ત્યારે આ જીવ, ત્યારે આ આત્માનું શું થાય છે, આ હા ત્યારે એનું લક્ષ્ય ક્યાં જાય છે? જયારે સમ્યક દર્શન નો કાળ એનો પાકે છે, એની જન્મ ક્ષણ આવે છે, એનો સ્વ અવસર કાળ પાકે છે, મંગળ અવસર આવી જાય છે પર્યાય નો, મંગળ અવસર થાય છે ત્યારે એ પર્યાય ક્યાં જાય છે, કેની સન્મુખ થાય છે? કે ત્યારે જ્યારે અને ત્યારે, બે શબ્દની વચ્ચે એક લીટી છે, જ્યારે અને ત્યારે. ત્યારે આ જીવો તું નહીં તે નહીં આ આ જીવની વાત ચાલે છે. આ જીવ ત્યારે એ સમ્યક દર્શનના કાળે એ લક્ષ્ય નું ક્યાં જાય છે? દેવગુરુ શાસ્ત્ર ઉપર જાય છે કે ના, છ દ્રવ્યને જાણવામાં જ્ઞાન રોકાય કે ના, નવ તત્વના ભેદ તરફ લક્ષ્ય કે ના, જે પર્યાય જેની તરફ વળે છે એના તરફ લક્ષ જાય છે તો કે ના. ફરીથી કે એક પર્યાય જયારે આત્મસન્મુખ થાય છે ત્યારે એનું લક્ષ્ય પર્યાય ઉપર નથી, પર્યાય નું લક્ષ્ય દ્રવ્ય ઉપર જાય છે. એ દ્રવ્યને આત્મા પણ દેખે છે એમ કહે છે. સહજ ત્યારે આ જીવ સહજ સહજ શુદ્ધ પારિણામિક ભાવ, સહજ સાહસિક સાહજિક અકૃત્રિમ અનાદિ અને નિત્ય શુદ્ધ આત્મા છે. એ સહજ છે, સહજ એટલે સ્વાભાવિક, સહજ એટલે સ્વાભાવિક અનાદિ અનંત એની છે. એની પાસેથી સાંભળીને હવે પણ પરમેશ્વરે ફરમાયું, અરિહંત ભગવાને આચાર્ય ઉપાધ્યાય ફરમાયું કે તું તારા શુદ્ધાત્માની સન્મુખ થઈને ચાલજો. નિજ પરમાત્મા દ્રવ્યના સમ્યક સદાન સમ્યક અનુભવ પૂર્વકની પ્રતીતિ જેવો ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન છે અને અંતર સન્મુખ થઈ અને આત્મા આત્માને અનુભવતા એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એનો વિષય સમ્યક દર્શન નો વિષય યાત્રા એવું તને સમ્યક દર્શન ની ચર્ચા, સમ્યક દર્શન નો વિષય શું છે? વિષયને વિષય કરવાની ચેષ્ટા કરવી. સમ્યક દર્શન નો જે વિષય છે એ વિષયને જાણવાની તો ચેષ્ટા કરવી, તો સમ્યક દર્શન તો જે ત્રિકાળી દેવને જાણે છે તેનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. એ નિજ પરમાત્મા દ્રવ્યના આયા નજર આવે છે. જયારે અનુભવ થાય ત્યારે જીવને એની અભિમુખ દશા થાય છે, એની સન્મુખ થાય છે. પ્રણતિ પર્યાય એની સન્મુખ થાય છે કે નિજ પરમાત્મા દ્રવ્ય. પણ અઢણે પરમાત્મા છે, હા ધણે કાળ પરમાત્મા છે, ત્રણેકાળમાં પરમાત્મા પદનું છોડ્યું નથી, એ પામર થયો નથી, ભલે પર્યાયમાં પામરતા હોય, ભલે પર્યાયમાં વિપરીતતા હોય, પણ ભગવાન આત્મા ત્રણેકાળ નિજ પરમાત્મા પદથી શોભાયમાન મૂર્તિ આત્મા છે. દર્શન દેવા તૈયાર છે. એક વાર પ્રશ્ન આવ્યો આપણા રતિભાઈ સેક્રેટરી પ્રશ્ન કર્યો તો ઠીક, પણ ભગવાન આત્મા જે છે એ ચોવીસે કલાક શું કરતો હોય છે? ભગવાન આત્મા જે છે, ભગવાન આત્માના ગુરુદેવ આટલા આટલા ગાણા ગાય કે ભગવાન આવો ભગવાન આવો ભગવાન આવો, તો એક પ્રશ્ન મને થાય છે કે ભગવાન ચોવીસે કલાક શું કરતો હોય છે? કહ્યું કે એ દર્શન દેવાનું કામ કરે છે, પણ જે દર્શન દેવા જાય એને દે છે. શું કહ્યું? દ્રષ્ટાંત નો આ પ્રતિમા જી છે ને ભગવાનની, શ્રીમંદર ભગવાન જીન પ્રતિમા જીન, એ ભગવાન ની પ્રતિમા છે, પણ ઘેરે થી કોઈ દર્શન કરવા મંદિર માં આવે તો એ ભગવાન દર્શન દે ને, દર્શન લે એને દે, દર્શન લે એને ભગવાન ની પ્રતિમા દર્શન આપે. દર્શન લેવા જાય ત્યારે આ પ્રતિમા મોઢું ફેરવે નહીં. સમજાય છે? કઈ કોઈ એવું જોયું છે આપણે કે આ મંદિર માં પ્રતિમા એ મોઢું આમ ફેરવી નાખ્યું? કોઈ પાપી આવ્યો? આ ધર્માત્મા પણ આવે ને પાપી પણ ભગવાન ના દર્શન કરવા આવે ને પવિત્ર થઈને બહાર નીકળે. પાપી થઈને પ્રવેશ કરે ને પવિત્ર થઈને બહાર નીકળી જાય. ભગવાન જેમ દર્શન 24 કલાક દે છે, દર્શન લે ને દે છે, એમ આ ભગવાન આત્મા 24 કલાક શું કરતો હોય છે? કે જે દર્શન લેવા જાય એને દર્શન દે છે. એક દ્રષ્ટાંત, નિષ્ક્રિય એનું નામ કે દર્શન દેવાનું કામ કરે પણ દર્શન લેવાનું કામ ન કરે. કેમ કે નિષ્ક્રિય છે અને પર્યાય સક્રિય છે, દર્શન લેવાનું કામ કરે. લે ને દે, લે ને દે, દર્શન દે 24 કલાક. એક બનાવો બહેનો કે ઉદયપુર પાસે એક ધર્મસ્થાન છે, નામ લેવાની જરૂર નથી, આ જોતો મગનભાઈ મગલા સુધરી સાથે, તો એ કે ભાઈ અત્યારે આ ભગવાન ના દર્શન નહીં થાય, પડદો પડી ગયો. અરે આવું હોય? પડદો પડી જાય, બહાર થી ભક્તો આવી ને અટાડે નહીં, ટાઈમ બંધ ભગવાન દર્શન ના. તો એમ અહીંયા કે છે કે આ તો 24 કલાક હાજરા હાજર છે, આ એને કાળી 14 લાગુ પડતી નથી, એને અશુભ 14 લાગુ પડતું નથી, એને વાત ગરમ થઈ ગયો હોય સૂર્ય નો તો અહીંયા દર્શન નથી દેતા એમ નથી. એ ટાઈમે પણ દર્શન દેવા તૈયાર છે, તું દર્શન છે એ 24 કલાક દર્શન દેવાનું કામ કરે છે. એમ અહીંયા જયારે કોઈ જીવને અનાદિ કાળ થી ભલે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, પર્યાયમાં મિથ્યા તો હોય, પાપી છે, પણ એ પાપી પર્યાય અપેક્ષા એ જે પાપની પર્યાય મિથ્યાત્મની છે, એવો આત્મા પણ જયારે આત્માની અભિમુખ થાય છે ત્યારે ભગવાન આત્માના દર્શન કરીને પોતે પર્યાય પવિત્ર થઈને પ્રગટ થઈ જાય છે. પર્યાયમાં મલિનતા બચી રહેતી, અસ્થિરતા નો રાજરી એ બહુ છે. અહીંયા તો મુખ્યપણે સંગત દર્શનની પવિત્રતા થી વાત ચાલે કે નિજ પરમાત્મા દ્રવ્ય ના સમ્યક સદાન જ્ઞાન અનુચરણ પર્યાય પરણમે છે, સર્વથા કુતસ્થ છે ને અપરિણામી છે. સામાન્ય અપેક્ષા એ અપરિણામી હોવા છતાં વિશેષ અપેક્ષા એ પરિણામી છે. દ્રવ્ય પરણમે છે, પોતાના શુદ્ધ આત્માનું સદ્ધાન જ્ઞાન ને અનુચરણ ચારિત્ર લીનતા રૂપે પરણમે છે. વિતરાગી પર્યાય પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શનાન ચારિત્ર અને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એનો આશ્રયભૂત તત્વ શું છે? કે સહજ શુદ્ધ પરિણામી ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય પર્યાય દ્રવ્ય ની સન્મુખ થાય છે, વિશેષ સામાન્ય ની સન્મુખ થાય છે, વિશેષ સામાન્ય નું ઉલ્લંઘન લે છે, વિશેષ સામાન્ય નો આશ્રય લે છે. જ્યારે એ પર્યાય પરણમે છે, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પર્યાય પરણમતો તો આત્મા એ આત્માની સન્મુખ થી નિર્વિકલ ધ્યાનમાં થઈ ગયો. અંદરમાં વિકલ્પ બધા છૂટી ગયા, નય નિક્ષેપ ને પ્રમાણ ના વિકલ્પ છૂટા, અને આ આત્મા છે ને એનું અવલંબન લઉં એવા ભેદ નો વિકલ્પ પણ જ્યાં છૂટી જાય છે, ત્યારે તે આત્મા એ પર્યાય થી અનન્ય ભાવે પરણમી જાય છે. એને અનિત્ય તાદાત્મ સંબંધ પણ કહેવામાં આવે છે. ક્ષણિક અભેદ થયો એમ પણ કહેવામાં, અભેદ નહીં અભેદ થયો એમ પણ કહેવામાં આવે છે. તે પ્રણમન હવે સમ્યક દર્શનાન ચારિત્ર નું જે પરિણમ છે, તે પરિણમન બે પ્રકાર પાડીને વાત કરે છે. આગમ પદ્ધતિ શું ને અધ્યાત્મ પદ્ધતિ શું એ પણ વાત કરે છે. આઠ કર્મ શું, દેશ જાતિ સર્વજાતિ એ પણ શું, પાંચ ભાવો એ પણ શું, તમે કૃષ્ણ ચાયતો ના પરિણામ એ પણ શું, બધી ગાગરમાં સાગર બધો સારામાં મૂકી દો. કઈ બાકી નથી. નિમિત્ત નું જ્ઞાન કરાવે છે, નૈમિતિક નું જ્ઞાન કરાવે છે અને ત્રિકાળ નું પણ જ્ઞાન કરાવે છે. ઘણા નું જ્ઞાન કરતા કરતા છે કરતા છું આવી જા તો છું મંત્ર નહીં હશે. છું મંત્ર એટલે મીઠા તો ચાલ્યું જશે તારું એમ. જે પરિણમન જે ઉપર કહ્યું સમય કૃષ્ણ ચારિત્ર ના પર્યાય પર્યાય જીવ પરણમે છે હો, પરણમે જે મિથ્યા દર્શન ચારિત રૂપે પરાશી કે પરણમતો હતો એ શ્વાસિત પરિણામ દ્યા થયા. જે પોતે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે આત્મા પરણમે છે એવી સ્થિતિ છે. બિલકુલ પરણમતો ન હોય તો ઉપદેશ નિરર્થક જાય છે. જે પરણમન આગમ ભાષાથી આગમ છે, કર્મ પદ્ધતિ રૂપ છે, અધ્યાત્મ શુદ્ધ ચેતના પદ્ધતિ રૂપ પરિણામ છે. આગમમાં કર્મ સાપેક્ષ થી જીવના પરિણામ ના નામ આવે છે અને અધ્યાત્મમાં સીધા શુદ્ધાત્માની સાપેક્ષતા થી વાત આવે છે. આગમ ભાષાથી એને ઔક્ષમિક સમય દર્શન થયું તો ઔક્ષમિક કેમ કહેવાનું કે દર્શન મોહનો ત્યાં ઉપક્ષમ છે, અથવા ક્ષોક્ષમ સમય દર્શન હોય ત્યારે ત્યાં એ દર્શન મોહ કર્મ ની પ્રકૃતિ નો ત્યાં ક્ષોક્ષમ હોય છે. અને જયારે ક્ષાયિક સમય પ્રસન્ન થાય છે ત્યારે દર્શન મોહ નો સામે ક્ષય હોય છે. એવા કર્મ ના સંબંધ સાપેક્ષ થી આત્માના પરિણામ ને ઔક્ષમિક ક્ષૌક્ષમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવામાં આવે છે. કર્મ સાપેક્ષ થી પરિણામ ને આ પ્રકારે ઔક્ષમિક ક્ષાઉક્ષમિક ને ક્ષાયિક એમ ત્રણ ભાવ કહેવામાં આવે છે. અને અધ્યાત્મ ભાષાથી હવે કર્મની અપેક્ષા નવું કરીને જોવામાં આવે અને સીધા શુદ્ધાત્માની સાપેક્ષતાથી જોવામાં આવે અને કર્મ નિરપેક્ષ થી જોવામાં આવે પર્યાય ને, તો પર્ય સાપેક્ષ કર્મ સાપેક્ષ થી જોવામાં આવે તો ઔક્ષમિકાદી છે અને કર્મ નિરપેક્ષ થી પર્યાય ને સીધા શુદ્ધાત્માની સાપેક્ષ થી જોવામાં આવે તો એ પર્યાય ના નામ શું છે કે અધ્યાત્મ ભાષાથી આત્માની અભિમુખ થયેલા એકલા પરિણામ થી જોવામાં આવે તો શુદ્ધ આત્માભિમુખ પરિણામ. શુદ્ધ આત્માની અભિમુખ એને પરિણામ કહેવામાં આવે છે. જેને ઔક્ષમિક આદિ ભાવ કહ્યા હતા તેને તે પરિણામ નું નામ બીજું છે. પરિણામ એક છે, પરિણામ એક. જેને ઔક્ષમિક ભાવ કયો કર્મ સાપેક્ષ થી એને એ જ પરિણામ ને એ જ શુદ્ધ ઉપયોગ ને એ જ શુદ્ધ પરિણામ ને એ જ નિર્વિકલ ધ્યાન ને શુદ્ધ આત્માભિમુખ પરિણામ, શુદ્ધ આત્માની અભિમુખ પરિણામ થયા એમ કહેવામાં આવે. અથવા શુદ્ધ ઉપયોગ, આ ચોથા ગુણતા ને કોઈ કહે છે શુદ્ધ ઉપયોગ નથી, આમાં ભોગાડ કરે છે કે જયારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની કાળાદિ લબ્ધિ પાકે છે અને શુદ્ધાત્માને સન્મુખ થાય છે ત્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જયારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ ની ભૂમિકામાં નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે, સવિકલ્પમાં નહીં. વીસ વર્ષ પહેલા એક પ્રસિદ્ધ ત્યાગીને પૂછ્યો હતું કે નિર્વિકલ્પ ધ્યાન વખતે અરે સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિ એ પ્રગટ થાય ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાનમાં થાય કે સવિકલ્પમાં, ત્યારે એને એમ કહ્યું ભયા મિત્રમાં હોતા હે. આના માટે તો એક પુસ્તક બહાર પડી ગયું હમણાં કે ચોથા ગુણ સ્થાને સદુપયોગ હોય કે નહીં, નાનું પુસ્તક બહાર પડ્યું છાત્ર ના આધાર આપી શુદ્ધાત્મા ભાઈ ઉપરણ અથવા સદુપયોગ. અરે અનંતાનું મંદિર કસાઈ જાય ને મિથ્યાત્મના પર્યાય જાય ને આત્મા આત્માની સન્મુખ થાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ તથા પ્રકારનો હોય છે. અશુદ્ધ ઉપયોગ હોતો નથી. શુદ્ધ ઉપયોગમાં આત્માના દર્શન થાય છે, અનુભૂતિ થાય છે, સ્વાનુભવ દશા થાય છે એવી પર્યાયને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષાએ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. એટલું પૂરું થયું. હવે આગળ આવતી